હવે પછી નેક્સ્ટ વક્તાનો આપણે સૌ સાથે મળી અને લાભ લઈએ. એક એવું સરસ મજાનું આપણા સૌનું આદર્શ કહી શકાય એવું ભગવદી સમાન પાત્ર, કે આપણામાંથી ઘણા બધા એવા છે કે જેના જીવનમાં એમનો કંઈક ને કંઈક એવો સ્પર્શ હશે કે જેને લઈ અને આપણે આધ્યાત્મિક ઉત્થાનમાં ક્યાંક ને ક્યાંક આગળ વધેલા હશું. અને ટોપિક પણ એમને એવો સરસ મજાનો સર્વાતીત સ્વામી અને આખી ટીમે ગોતીને આપેલો છે, રહે ન ભાર ભૂતા વડનો સહેજે આનંદમાં હું રહું. ભજનની એ સુંદર મજાની કંડિકા કે જેમાં ભગવાન માટે આપણા સાધક માટેની વાત છે કે રહે ન ભાર ભૂતા વડનો સહેજે આનંદમાં હું રહું. દુષ્યંત સરને પ્રાર્થના કરીએ કે આ ટોપિકમાં મુજબ એમનો જે સ્વાધ્યય છે આપણી વચ્ચે રજૂ કરી અને આપણને સુંદર માર્ગદર્શન આપે.
સજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આપણે બધા નિષ્ઠાથી કાર્યકર્તા શિબિરમાં અહીંયા આવ્યા છેલ્લે આપણે બધા યુવા આત્મીય યુવા મહોત્સવમાં ગયા હતા. સ્વામીજીને આપણને આ 2016 વર્ષ સુધીમાં આપણને બધાને નિષ્ઠામાં લઈ જવા છે. મને જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે, રહે ભાર ન ભૂતાવળનો સહેજે આનંદમાં હું રહું. મને વિચારતા એક એવો અંદરથી એવું મને સમજાણું કે ધામ ધામી અને મુક્તો, ધામ ધામી અને મુક્તો, કેતા આપણી માન્યતા, આપણી સમજણ, આપણું સત્ય, નોકરી ધંધો, સામાજિક પ્રતિભા પ્રતિષ્ઠા, આપણું કુટુંબ, જગતના અન્ય દેવી દેવતાઓ છે, એમાં જો આપણું મન રહે અથવા આપણે એની આજુબાજુ સતત વિચારીએ તો આ બધું એક ભૂતાવળનો જ ભાગ છે. ખરેખર ધામ ધામી અને મુક્તો જે છે એ જ સત્ય અથવા તો પરમ સત્ય છે. આ વાતમાં આપણે ડૂબવું છે. આપણે ખરેખર જો ભૂતાવળનો ભાર આપણા જીવનમાં પ્રાધાન્યપણે ન રહે અથવા આપણે ન રાખવો હોય તો શું કરવું જોઈએ? મને બે વિચાર આવે એમાં. એક તો સ્વામીજી આપણને કાયમ કહે છે કે જીવનમાં બે સંતોને તમે સ્થાન આપો અને ત્રણ ચાર હરિભક્તોને સ્થાન આપો. આ એક મને પહેલો વિચાર આવે કે એક આ માર્ગ છે. બીજો એક ઉત્તમ માર્ગ મને લાગે છે, આપણી નજર 24 કલાકની જેટલી મિનિટો ક્ષણો છે એમાં સ્વામીજી પર જો આપણી નજર હશે તો જગતની કોઈ ભૂતાવળો છે આપણને સ્પર્શશે નહીં. સ્વામીજીના પ્રસંગોને સતત આપણે વાગોળવા છે. સરસ એક સહજાનંદ વાંચીએ તો આપણના મન બુદ્ધિ ઉપર એક ચિત્ર સ્પર્શ થાય કે ભાગી સ્વામિનારાયણ ભગવાન આવા હતા. એક પેલા આપણે સ્વામિનારાયણ ભગવાનને નિરખીએ, પછી આત્મીય તીર્થ છે, ભેદે સાક્ષી અનંતના એના બધા ભાગો છે, અને જે સ્વરૂપનિષ્ઠ સેવકો છે સંતો છે એની ગોષ્ઠી આપણે જેમ 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 વાગોળતા જશું. મને સ્વામી એક મને બહુ ગમે, મને આમ સ્વામીજીના અમે યોગમાં આવેલા શરૂઆતના સમયમાં કોક પૂર્વના જીવ હશો તો સ્વામીજી ગમતા, સમજણ નહોતી, સ્વામીજીના સ્વરૂપનું સમ્યક જ્ઞાન નહોતું, પણ સ્વામીજી ખૂબ ગમતા હતા. મને 2-4 પ્રસંગ તમને કહેવાનું મન થાય. એ વાત આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કોણ, આવા પુરુષ કોણ બોલી શકે, આવું આવી વાત કોઈ કરી ન શકે. સ્વામી ભુજમાં, હું 35 વર્ષ પહેલાની હું વાત કરું છું, ભુજમાં અમે એક દીકરી જોવા માટે ગયા હતા, ભટ્ટ સાહેબની બધા સાથે હતા. આપણે તો બીજું શું જોઈ શકતા હોઈએ, એટલે થોડુંક મારું મન સ્વીકારતું હતું, એટલે મેં સ્વામીજીને વાત કરી, મેં સ્વામીજી અમે ભુજ ગયા હતા, કુટુંબ સારું, માણસો સારા, આ હતી. જો સ્વામીજી ત્યારે સ્થૂળ રીતે ભુજ હજી સુધી ગયા નહોતા, ત્યાર પછી 8-9 વર્ષે સ્વામીજી ભુજ જાય છે, એટલે સ્વામીજી મને કે શું કરવું છે? એટલે મેં સ્વામીજી કુટુંબ સારું છે, માણસો સારા છે. સ્વામીજી હૈસા મને કે તમને એક મુલાકાતમાં ખબર પડી ગઈ કે? એટલે મને એમ જો ગાડી વાત તો સાચી છે, પણ મેં કીધું પછી સ્વામીજી, મેં કીધું હા સ્વામીજી, સ્વામીજી મને કે આપણે ત્યાં નથી કરવું. એટલે મેં કીધું સ્વામીજી શા માટે એમ, તમે ના પાડો એટલે નહીં જ કરું, પણ શા માટે? ત્યારે સ્વામીજી બહુ સરસ બોલ્યા, આવું મેં અથવા તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. સ્વામીજી એવું બોલ્યા કે હાડકા અને ચામડા તમારે જોવાના, હાડકા અને ચામડા તમારે જોવાના. પછી આમ પોતાની છાતી ઉપર આમ ત્રણ વાર હાથ માર્યો, બાકી બધું સાધુ હરિપ્રસાદ જોશે. આમ લૌકિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો શું જોતા હોઈએ? હે, આપણે કોઈ આત્માને જોઈ શકીએ એવી સ્થિતિવાળા માણસો નથી. જો એક સ્વામીજી આપણને હાડકા અને ચામડા, આપણે બધા સ્થૂળ દ્રષ્ટિવાળા માણસો છીએ તો આપણને આ દેખાય. બીજી એક ઘટના મને બહુ ગમી. અમારે એક મિત્ર, હું બિહારમાં હતો, ધનબાદમાં હતો, અમારે એક મિત્ર આવેલા, મારા મામાના એક ખાસ મિત્ર હતા, એક ગવર્મેન્ટના એક કેસમાં એ આવી ગયેલા. કેસ ચાલતો હતો હાઈકોર્ટમાં, એનો કેસ સેશન્સમાં, ત્યાં બધે ડિસ્ટ્રિક્ટમાં હારી ગયા. હાઈકોર્ટમાં કેસ હતો, જયનાથ હોલમાં સ્વામીજીની સભા હતી. હું એને લઈ ગયો સ્વામીજી પાસે. એટલે સ્વામીજી પહેલું વાક્ય એ બોલ્યા, સ્વામીજી કે અમારી પાસે સમય નથી, તમારે પૈસો જોઈએ છે કે જેલમાં જવું છે? એટલે આને કીધું સાહેબ મારે જેલમાં નથી જવું, મારે પૈસો ભલે વયો જાય. અને પછી આમ સ્વામીજી આમ તાલી મારી અને બોલ્યા કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધું અહીંયા છે. સ્વામીજી બોલ્યા કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધું અહીંયા છે. આમ લૌકિક દ્રષ્ટિએ તમે વિચાર કરો, આવું કોણ બોલે યાર? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધું અહીંયા છે. એક ઘટના મને ખૂબ ગમી ગયેલી, મને આજે એકદમ યાદ છે. આપણને એમ થાય ઓહો કેવા પુરુષ છે. એક ઘટના મને એ ગમે, અમે ભક્તિનગરમાં પહેલા રહેતા, અમે, મારો એક ખાસ મિત્ર હતો, નાનપણથી અમે સાથે રમેલા. એને સ્વામીજી ખૂબ ગમે, મને સ્વામીજી ખૂબ ગમે. સ્વામી અમને રાત્રે ઘણી વાર 11-12 વાગે વિચાર આવે કે આપણે સોખડા જવું છે, એટલે રાતના અમે અમારા ઘરમાં કોઈને કહેતા નહીં કે અમે હરિધામ જાય છે, ને રાતના 12 વાગે અમને એમને પહેરે કપડે સીધા હરિધામ વહ્યા જાત. સ્વામીજીને મળીએ, સ્વામીજી એક દી રોકે, બે દી રોકે, પણ અમને બેયને ખૂબ ગમતા. સ્વામીજી અમારી ઘરે આવેલા, મેં સ્વામીજીને વાત કરી, મેં કીધું સમજ્યા મારો મિત્ર છે. સ્વામીજી કે એમ? મને કે આપણે એને ત્યાં પધરામણી કરવી છે. મેં કીધું સરસ સ્વામીજી. પછી મેં એને કીધું મોટા આપણે સ્વામીજીને તારી ઘરે લઈ જવા. મને કે ચાલો. અમે એને સ્વામીજીની સાથે અમે એની ઘરે ગયા. એના આગલો બહુ સરસ રૂમ છે તો ત્યાં એને બધી તૈયારી કરેલી. સ્વામીજી ત્યાં ન ગયા, સીધા એના ઘરમાં મંદિરમાં ગયા અને મંદિર પાસે નીચે બેસી ગયા. ચોપડાની આટલા બધા થપ્પા હતા, બે થપ્પા હતા, એમાંથી આમ એક પછી એક ચોપડા ઊંચા કરવા માંડ્યા અને એક નાનકડી બુક જેવી, પુસ્તિકા જેવું હતું, એ એને કાઢ્યું. એટલે અમને નવાઈ લાગી કે સ્વામીજી આ ઘરમાં પહેલી વાર આવે છે, આ મંદિરમાં પહેલી વાર જાય છે, નીચે બેસી જાય છે, એક નાનકડી બુક જેવું શું કાઢ્યું એમ. ત્યાં સોનાના ગોલ્ડ પ્લેટેડ જેને આપણે કહીએ એવી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી, એ એને બે કાગળની વચમાં પૂઠામાં એને રાખેલી. એટલે તરત એને મૂર્તિ સ્વામીજી આમ પોતાના ગાતરિયાથી આમાં આમ લઈ અને મંદિરમાં મૂર્તિ ત્યાં મૂકી દીધી. અને પછી સ્વામીજી કીધું અમારે ઉતાવળ છે, અમારે કઈ લેવું નથી, અને સડસડાટ સ્વામીજી અહીંયાથી બહાર નીકળી ગયા. મને નવાઈ લાગે કે મારો મિત્ર એ લોકો જલારામ બાપાને માને, એના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ક્યાંથી આવે? એટલે મેં એને કીધું મોટા તારા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ક્યાંથી આવી? એટલે મને કે મારા પપ્પા પાસે ડોઝ ગાડી હતી, તો કે ડોઝ ગાડી મોટા મંદિરના સંતો જ્યારે મગાવે ત્યારે મારા ફાધર આપે. અને એ મૂર્તિ જે છે એ લગભગ 3 વર્ષ પહેલા આપેલી, મારા ફાધરે ગુજરી ગયા પણ એ મૂર્તિ ત્યાં એમને એમ પડેલી. તો હું આ વાત કહીને એ કહેવા માંગુ છું કે આ કોણ પુરુષ હોય? સામેથી સ્વામીજી એમ કે આપણે ત્યાં જઈએ એમને ત્યાં, સ્વામીજી ત્યાં જાય મંદિરમાં નીચે બેસે. એક ઘટના મને બીજી બહુ ગમે કે સ્વામી જયનાથ પેટ્રોલ પંપમાં સભા હતી આપણી, 3 દિવસની પારાયણ હતી. ત્યારે તો બધા અમે સોદામાં હતા તો બધા લોકો ભેગા થઈ અને 3 દિવસની એવી સરસ પારાયણ કરી. સ્વામીજી બહુ રાજી થયા, ખૂબ એટલે ખૂબ રાજી પડતો સ્વામીજી દર્શાવ્યો. પછી સ્વામીજી એમ બોલ્યા કે જયનાથ પેટ્રોલ પંપ ઉપરથી જેટલા પક્ષીઓ ઉડશે એ બધા આપણા યોગમાં આવશે, એના આત્માનું ખૂબ રૂડું થશે. પછી સ્વામીજી આમ પરાભવમાં, સ્વામીજી કે પણ કેટલા પક્ષી ઉડશે? સ્વામીજી કે જયનાથ પેટ્રોલ પંપની નીચે જમીનમાં જેટલા કીડા મકોડા કે જીવાત હશે એનું પણ કલ્યાણ. પછી સ્વામીજી કે પણ એવા તો કેટલા હોય? સ્વામીજી કે જયનાથ પેટ્રોલ પંપમાં બિલ્ડિંગમાં જેટલી ઈંટો વપરાણી છે એ ઈંટો જે ખેતરમાંથી આવી હોય એ ખેતરની ઉપરથી જેટલા પક્ષીઓ ઉડશે એનું કલ્યાણ. સ્વામીજી કે એ ખેતરમાં નીચે જીવજંતુઓ હશે એ ખેતરમાં જેટલા માણસો ચાલશે એ બધાનું કલ્યાણ. આપણે બધાએ વિચાર કરવો છે કે આવું કોણ બોલી શક્યા, આવું આ કોણ પુરુષ બોલી શકે? જો આપણને આ બધા બનાવો ઘટનાઓ પ્રસંગોની તો હાર માળા છે, પણ એવા 5-10 બનાવો ઘટના પ્રસંગો છે જે આપણી સાથે જોડાયેલા હોય એને દરરોજ યાદ કરવા છે. ખાલી એક સ્વામીજીના યોગમાં તમે જયારે આવ્યા હો અને આજે જેટલા વર્ષ થયા હોય, સ્વામીજીના એક એક બનાવો ઘટના પ્રસંગો આપણી સાથેની મિનિટો ક્ષણો આપણા શહેરમાં આપણા ઘરે આપણી ફેક્ટરી દુકાન ઉપર આવેલા હોય એ બધી સ્મૃતિઓને યાદ કરીએ તો કોઈ ટેન્શન કોઈ ચિંતા કોઈ ઉદ્વેગ છે એ આપણા મનબુદ્ધિ ઉપર રહેવા પામતો નથી. પણ સ્વામીજી ઘણીવાર કહે છે આપણને, મને ઘણીવાર વિચાર આવે કે બુધવારની સભામાં આપણે બધા આવીએ છીએ તો બિચારા છોકરાઓ FY SY TY 3 વર્ષ થાય ત્યાં પાછા છોકરા નીકળી જતા હોય, પાછા વળી FY પાછા SY TY. બુધવારની સભા જે છે એમાં જઈએ સારી વસ્તુ છે, પણ નિષ્ઠાથી નહીં થઈ શકીએ આપણે કે અહીંયા જે વાતોનું સ્તર આપણે જે કરવું પડતું હોય અથવા જે થતી હોય જે વાતો છે એ બધી સાલી પોલી વાતો હોય છે બધી. તો રવિવારની સભા છે અથવા તો સવારની ગોષ્ઠી છે એ બેસ્ટ છે. આમાં જેટલા અહીં રાજકોટના બેઠા હોય એને મને એક મિત્રતાના દાવે નાના ભાઈ તરીકે અથવા અમારા બાળકો તરીકે તમને કહેવાનું મન થાય કે બુધવાર ભણતા વિદ્યાર્થીઓ હોય તો એ રવિવારે છે, કોઈ ફેક્ટરીવાળા હોય તો એ બુધવારે કે રવિવારે આવવું જોઈએ. સવારની ગોષ્ઠીમાં જો તમે આવશો તો આ જે સ્વામીજીને આપણને 2016 નિષ્ઠામાં લઈ જવા છે એનું કામ એનું ખૂબ સહેલું થઈ જશે. સ્વામીજીને આપણને હું તો આટલા વર્ષથી હું જોઉં છું કે સ્વામીજીને એને આપણામાં જોડવા છે. સ્વામી પરાગભાઈની ઓફિસ છે અત્યારે, ત્યાં સ્વામીજી ઉભા હતા એટલે અમે બધા સેવામાંથી આવતા હતા રાત્રે અને આમ સ્વામીજીને આમ પગે લાગીને હું ઉભો રહ્યા એટલે આમ મારા ખંભા ઉપર સ્વામીજીએ હાથ રાખ્યો. હાથ રાખીને સ્વામીજી બોલ્યા મને કે સાહેબ, કાળની થપાટમાં અનંત બ્રહ્માંડો વિલીન થઈ જવાના, મને કે આ તમારી કોલેજ રહેવાની? મેં કીધું આમ હાથ જોડી દીધા. મેં કીધું ના સ્વામીજી. સ્વામીજી કે આપણે મહારાજમાં જોડાવાનું. જે સ્વામીજી કઈ વાત કરી, કાળની થપાટમાં અનંત બ્રહ્માંડો વિલીન થઈ જવાના આપણી, મને કે આ તમારી કોલેજ રહેશે? મેં કીધું ના સ્વામીજી. અમે 2002 કે 2003 અમે ભુજ ગયા હતા. સ્વામિનારાયણ ભગવાને જે પોતે પોતાની હયાતીમાં ભુજનું મંદિર બનાવેલું એ મંદિર ધરતીકંપના આંચકામાં જર્જરિત થઈ ગયું. તો સ્વામીજી આપણને એ કહેવા માંગે છે કે ભાઈ તમે ક્યાંય સ્થૂળમાં ન જોડાઓ પણ મારામાં તમે જોડાઓ. સ્વામીજીના બનાવ ઘટના પ્રસંગોને આપણે યાદ કરીએ ત્યારે આપણને એમ થાય કે સ્વામીજીની એક જ ભાવના એક જ ખેવના છે અને બીજા અનંત આધાર છે એ મૂકી અને એક સ્વામીજીમાં જોડાઈએ તો બધા આધાર આપોઆપ છે એ આપણા જીવનમાંથી દૂર થઈ જતા હોય. પણ સ્વામીજીમાં આપણે એવા આધારરૂપ થઈને એવા ભાવથી આપણે જોડાવું છે. સ્વામી હું કોડીનાથી આપણી કોલેજમાં હું હાજર થયો ત્યારે સ્વામીજી મને કીધું, મને કે અમે તો મફતિયા સાધુ થઈ ગયા, મને કે હું તમારી જગ્યાએ જો સાહેબ હોત કે તો હું એક વાત ફિઝિક્સની કરું, એક વાત હું યોગીજી મહારાજની કરું, એક વાત હું કેમેસ્ટ્રીની કરું, એક વાત હું યોગીજી મહારાજની કરું. તો સ્વામીજી અમને 90 સાલમાં આ વાત કરવા માંગતા હતા કે ભાઈ તમે આજે ભણાવો છો છોકરાઓને આર્ટ્સ કોમર્સ સાયન્સ BCA MCA એન્જિનિયરિંગ એ તો બધું જગતનું છે, એમાંથી તો કદાચ સુખ આવે કે કેમ એ સવાલ છે. અમે જે બધું ભણાવીએ છીએ તે બધું જગતનું જ્ઞાન છે, તો એનાથી સુખ આવે કે કેમ? પણ સ્વામીજી અમને ત્યારે કહેવા માંગતા કે તમે મારી વાત કરો. સ્વામીજી પોતાના ગુરુની વાત કરે છે, યોગીજી મહારાજની વાત કરે, આજે આપણે છે એ સ્વામીજીની વાત કરવાની. આપણે જો ખરેખર સ્વામીજીની વાત ને આપણે નિહાળી હશે તો એ વાતને આપણે કર્યા વગર રહી શકશું નહીં. રાજકોટમાં એવા કેટલા કુટુંબ છે કે જે સમ્યક નિષ્ઠા એના જીવમાં, આપણને હાલોપોલા લાગતા હોય, આપણને બહુ એ પ્રતિભાશાળી ન લાગે, પણ ભગવાન સાથે એનો સ્વાધ્યાય ભજનનો એવો એનો જે આપણે જઈને કહીને આલોચ હોય છે તો એ એવા નિષ્ઠાવાન છે. હમણાં એક રાજકોટનું ફેમિલી છે, રેખાબેન પાડલિયા છે, એમના હસબન્ડ છે એ તો રિક્ષા ચલાવતા હતા. 1.5 વર્ષ પહેલા એ ધામમાં ગયા. એણે એક પત્ર સ્વામીજીને અદભુત લખ્યો. એણે કીધું કે સ્વામીજી મારો આધાર છે એ મારા બે દીકરા અને મારી દીકરી નથી, મારું આ નાનકડું મકાન નથી, મારા ભાઈઓનો સપોર્ટ છે એ મારો આધાર નથી, પણ મારો આધાર આપ છો. એક તમે મારા બે દીકરા અને દીકરી છે એને સાધના માર્ગમાં તમારે ચલાવવા હોય તો આપ આવીને લઈ જાઓ તો મને કોઈ વાંધો નથી. તો તમે કલ્પના કરજો કે જે કુટુંબની આવક મહિને માત્ર 6,000 છે, એ બેનને વિધવાનું પેન્શન 950 રૂપિયા મળે છે, એનો છોકરો છે એ 5,000 રૂપિયામાં નોકરી કરે છે, પણ એ બેનની આવી નિષ્ઠા છે. તો સ્વામીજીએ સર્વાતી સ્વામીને કીધું કે આ કુટુંબનું તમે જતન કરજો. અમે એની ઘરે અહીંયા ગયા, હું ને મારા મિસી તમે અહીંયા ગયા, અમે ધૂન કરી છે, પણ એ બેનનો જે મેં રવ જોયો ધૂનનો, જે એવા મસ્તીથી એવા આનંદથી એ ધૂન કરતા હતા, અને 1.5 કલાક સુધી અમે 1.25 કલાક સુધી એની ઘરે બેઠા, પણ એમે એને કોઈ પદાર્થની અપેક્ષા નહોતી કે ભાઈ ચાલો તમે આવી ગયા તો મને આટલી મદદ, મને કોઈ પદાર્થ કે મને કોઈ વસ્તુ નહીં. જો એને એના હસબન્ડ ગુજરી ગયા છે તો એવી કોઈ બનાવ ઘટના પ્રસંગ એને એ નડ્યો નથી. જો તો આવા નિષ્ઠાવાળા કુટુંબ છે. તો મને એક મિત્રતાનંદ આવે, એક નાના ભાઈ તરીકે બાળકો તરીકે તમને કહેવાનું મન થાય કે એવા નિષ્ઠાવાળા જે પાત્રો છે રાજકોટમાં એવા કેટલા પાત્રો છે. ભટ્ટ સાહેબનો આપણને બધાને ખ્યાલ છે, 35 વર્ષના દીકરાનું ડેડ બોડી સામે પડ્યું હોય, રાજકોટના બધા હરિભક્તોને એને કીધું કે તમે લોકો બધા શાંતિથી ઘરે જાઓ, હેમંગ સવારે આવશે બરોડાથી, આપણે સવારે એને 8 વાગે કાઢી જવાનો છે. તો ભટ્ટ સાહેબ આખા ઘરમાં એ એકલા, અને દીકરાનું ડેડ બોડી હતું એની સામે એ વચનામૃત વાંચતા. આપણા સોલંકી સાહેબ છે, એનો ધંજો, એ તો 22 કે 21 વર્ષનો છોકરો હતો, તો એનું ડેડ બોડી હતું ત્યારે પણ અમે બધા ત્યાં હતા. ત્યારે સોલંકી સાહેબ એના દીકરાના ડેડ બોડીની ફરતે એને 5 પ્રદક્ષિણા ફરી, અને સ્વામીજીને એને પ્રાર્થના કરી કે હે સ્વામીજી, આ ધંજો નાનો હતો, એની જો કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપ માફ કરજો. તો તમે નહીં રોકકળ, નહીં વાંધા, નહીં વચકા, નહીં ધોકા, નહીં દુઃખ, આ બધી ભૂતાવળ છે, પણ ભૂતાવળથી આપણે મુક્ત રહેવું હોય, પરમ આનંદમાં રહેવું હોય એના માટેનું એક જ સાધન છે સ્વામીજીને આપણને આ 3 ગ્રંથમાં ડૂબાડવા છે. પુરુષોત્તમ મૂલ્યા પ્રીતે સ્વામીની વાત અને વચનામૃતમાં જ આપણે બધા ડૂબવું છે, અને 1.5 કલાકનું ભજન મસ્ટ, 1.5 કલાકથી વધારે થાય તો કઈ વાંધો નથી, 3 ગ્રંથમાં 10-10 મિનિટથી વધારે ડૂબીએ તો પણ વાંધો નથી. તો આજના દિવસે સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી છે કે અમારે અખંડ આનંદમાં રહેવું છે. તો તમને જે ગમે છે 5 વચનામૃતો, આપને જે ગમે છે એમાં અમે ડૂબવાની આપને ખાતરી આપીએ છીએ. 2 સંતો, 3-4 હરિભક્તો આરે અમે જીવ જોડીશું, સુખ દુઃખના ભાગીદાર આપણે થાશો આપણે, અને 1.5 કલાક ભજન અને 1.5 કલાક આપણને 3 ગ્રંથમાં ડૂબાડવા છે. તો એ માર્ગે અમે ચાલી શકીએ એવું ચાલવા માટેનું બળ સ્વામીજી આપણને બધાને આપે, એ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સાંઈ મહારાજની જય.